તારીખ 15/6/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199.
હું આ ભક્તિ કરું તો મને આનાથી આમ થાય, કન્ડિશનર બાર્ગેનિંગ છે, બાર્ગેનિંગ છે ને. કેવળ આત્મકલ્યાણનો જ આશ્રય હોય અથવા જેની ભક્તિ જીવ કરે એના ગુણો પ્રત્યે બહુમાન આવીને કરે, જે ગુણ પ્રજ્ઞા છે એ ગુણોના બહુમાનને કારણે ભક્તિભાવ આવે. અસર તો થાય, પણ અસર થવામાં તો શું છે, નિર્મળતા આવે છે. નિષ્કામ ભક્તિ હોય એટલે નિર્મળતા આવે છે. પણ ભક્તિવાન છે એ મુખ્યપણે નમ્ર ભાવ મારીએ છે, દાસત્વ ભાવ મારીએ છે, અને તેથી કરીને પોતાની અસરની ગણના ઓછી કરે છે. હા, વિશ્વાસ પછી વિશ્વાસ આવે, કોઈ એક તબક્કે વિશ્વાસ આવે. એ કેટલીક નિર્મળતાને કારણે સમાધાન આવે. તૃણ માત્ર માં તો આમ જગત નો પદાર્થ છે, આત્મકલ્યાણ ની ભાવનાથી તો આ ક્ષેત્રમાં પ્રવેશ થયો, એટલે એ ભાવના ઉડી જાય કે એ ભાવનાનો અભાવ થાય એમ તો વિચારવા યોગ્ય નથી. એની ગૌણતા છે, એટલે ગૌણતા કોઈ એક તબક્કે થાય છે, ગૌણતા એક તબક્કે એવી થાય છે. મન મિલાપી સત્સંગ નથી એમને મળતો. 263માં પત્ર, 269માં પત્ર છે, એમાં એમ લખે છે, મન મેળાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. સુભાગભાઈ ઉપરનો પત્ર છે. મોક્ષ કરતા પણ અમને સંતચરણની સમીપતા બહુ વાલી છે. એટલે જે સત્સંગમાં આત્માને તૃપ્તિ થાય છે પછી કઈ માગતો નથી, પછી કઈ આત્મા માગતો નથી. અથવા કોઈ એવા જ્ઞાની ગુરુ મળી જાય છે ત્યારે એ મુમુક્ષુને સર્વસ્વ મળ્યાનો હર્ષ હોય છે, કે મને સર્વસ્વ મળી ગયું. અને જ્યારે સર્વસ્વ મળી ગયું એમ લાગે ત્યારે પછી કઈ વાંછા રહી, એવી એક પરિસ્થિતિ પણ ઊભી થાય છે. નિષ્કામ ભક્તિ સાથે પોતાના આત્મકલ્યાણની ભાવના હોઈ શકે છે, એનો અભાવ થાય છે, નાશ થાય છે, એમ નથી. તો ભક્તિની પ્રધાનતામાં એને ગૌણ કરી જાય, ભૂલી જાય, એવું બને. ભક્તિની ડિગ્રી વધી જાય. પરાભક્તિ એ ક્ષુભક્તિની હદની ભક્તિ છે. ભક્તિના પ્રકરણમાં પરાભક્તિ એ ક્ષુભક્તિની હદની ભક્તિ છે, અને પરાભક્તિમાં ઐક્ય સધાય છે. જ્યાં દ્વૈત નથી રહેતું, ઐક્ય થઈ જાય છે, ત્યાં પછી આ જોઈએ એ વાત નથી આવતી. એમ વાત છે. પછી માર્ગ પ્રાપ્તિ તો ત્યાં નિકટ છે, અને પ્રાપ્તિની કોઈ વિકટતા એમાં રહેતી નથી, એટલે પણ એ વાતની નિરાત હોય છે, એની મૂંઝવણ નથી હોતી, એની વિચમણા નથી હોતી. એમ છે. એ 223 પત્રમાં કૃપાલ દવે વાત સારી લીધી છે. નવધા ભક્તિ, નવધા એટલે નવ પ્રકાર, નવ પ્રકારે ભક્તિ. મંદન, નમસ્કાર, સ્તુતિ, પ્રણિપાત, પછી ચરણ ધોવા, પ્રદક્ષિણા કરવી, એવા બધા પ્રકાર છે. હા, પૂજા કરવી. હા હા, એમાં હા, નવ પ્રકારને નવધા ભક્તિ કીધું છે. એમાં પૂજા હે, પૂજા આવી જાય છે. બાહ્ય ક્રિયાના નવ પ્રકાર છે. સત્પુરુષની પ્રત્યક્ષતામાં એની મુખ્યતા એટલી હતી એમ કહેવાય. બાકી તો વિશ્વાસ આવી જાય છે, એટલે પછી એની ઉતાવળ રહેતી નથી. જેમ એક દરિદ્ર માણસને ઘરમાંથી ખજાનો નીકળ્યો, દોલત ઘરમાંથી દાટેલી નીકળી, પછી એને ઉતાવળ નથી, એને હટ વાપરી નાખો. લાભ તો વાપરે એટલો જ છે, પૈસા જેટલા વપરાય એટલો જ લાભ છે, છતાં પણ એને ઉતાવળ નથી થતી. કેમ કે મને મળ્યું એનો એ ભાવ મુખ્ય રહી ગયો, કે આટલું બધું મારી પાસે છે, આ મને મળી ગયું. એવી રીતે સત્પુરુષના વિષયને એમ છે કે મોક્ષ તો થવાનો છે, બધું થવાનું છે, પણ હવે અત્યારે આ જે છે એને એની મુખ્યતા છૂટતી નથી. એમ વર્તમાન જે પ્રત્યક્ષ છે એની મુખ્યતા છૂટતી નથી, એના પ્રત્યેનું વલણ, ઝુકાવ અતિશય માત્રામાં ઘણી ડિગ્રીમાં જઈએ છે એમ બતાવ્યું છે. मोक्ष के बजाय वो दे देने फिर उनको मोक्ष का विकल्प नहीं रहेगा। क्योंकि वो साक्षात मोक्ष है, उसको उनके कष्ट में लिया कि वो तो साक्षात मोक्ष है और उसके साथ ऐक्यता हो गई, परिणाम से भेदभाव नहीं रहा, फिर क्या बात बाकी है। ऐसा એ વિષય એ છે, માણવાનો છે, જાણવાનો નથી, સકામતા નથી, આત્મકલ્યાણનું લક્ષ્ય છે એમાં કોઈ સકામતા નથી લેવી, પણ જેની ભક્તિ આવે છે એની ભક્તિની ડિગ્રી એટલી વધે છે કે બોલો વિશે પછી ગૌણ થાય છે, ભક્તિ ભાવમાં જીવ એટલો ભીંજાયેલો રહે છે તો પછી ઓલી વસ્તુ ગૌણ થઈ જાય છે, તમારી ગાડી રાઈટ ટ્રેકમાં રાઈટ સ્પીડ ઉપર ચલાવશે પછી પહોંચવા સંબંધીને આકુરતા નથી, પહોંચી જવાના છે એવું છે, પછી સૌભાગભાઈનો આત્મા અને એમની યોગ્યતા એમાં કોઈ એક પ્રકારની ખાસ પ્રકારની વિશિષ્ટતા હતી, અને એ વિશિષ્ટતાને વરસાદ પહેલાં જ્યારે એ મળ્યા ત્યારે એમને સમ્યક દર્શનની સન્મુખતાના પરિણામો ચાલુ થઈ ગયા. ઓગણીસો 1946 પહેલા ભાદરવામાં મળ્યા, આસો વાસ કે કારતકમાં એમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ 1947. હવે જે પ્રકાર બહેનો છે એના ઉપરથી એમને એમ થયું કે આ કોઈ એક એવો આત્મા છે કે જેના સંગથી મારા આત્મામાં આત્મભાવ આવિર્ભાવ પામે, એના નિમિત્તે મારા આત્મામાં આત્મભાવ આવિર્ભાવ પામે છે. એટલે એમને ઉપકારી ગણ્યા અને એમના સત્સંગને ઈચ્છો એમણે અવારનવાર. સુભાષભાઈ પણ કોઈ એવા પુરુષની શોધમાં હતા કે કોઈ મહાપુરુષ મળે તો મારું કલ્યાણ થઈ જાય, અને એમને કૃપાળુદેવના દર્શન કર્યા ત્યારે એ વાતનો અનુભવ કર્યો કે મને મળી ગયા, હું જેને શોધતો હતો એ પુરુષ મને મળી ગયા. એટલે એમના પ્રત્યે એમને પરમ ભક્તિ ઉત્પન્ન થઈ. આમ બે બેને પરસ્પર લાભનું કારણ બન્યું છે. કૃપાળુદેવ તો નું લેવલ જુદું હતું આખું, એટલે એમને એમ થયું કે આપ જીવ પણ આ દશામાં આવી જાય તો મારે ઉપકારનો પ્રત્યુપકાર થઈ જાય. એટલે એમને એ ભાવ રહ્યો અને એ કાર્ય એમણે પૂરું કર્યું પરવાળે. પણ સુભાષભાઈની ભક્તિ ઘણી એ ક્વોલિટી જ આખી જુદી. આમ ભક્તિમાન આત્માઓમાં લલ્લુજી સ્વામી અને અંબાલાલભાઈના નામ ખરા, પણ સૌભાગભાઈ સૌભાગભાઈ એમની ક્વોલિટી એક જુદી હતી. ભલે એટલો બાહ્ય કોઈને દેખાવ ન થયો હોય કે થયો હોય આપણે નથી જાણતા. લલ્લુજીનો તો બાહ્ય દેખાવ ઘણો હતો ભક્તિનો, અને બાંબાલાલભાઈ પણ સેવામાં રહેતા હતા, સેવા ચાકરીમાં અંબાલાલભાઈ નિવૃત્તિ ક્ષેત્રમાં ઠીક ઠીક રહ્યા છે. પણ સુભાષભાઈની ભક્તિ એ ઓળખાણની ભક્તિ હતી, ઓળખાણની ભક્તિ હતી. ક્વોલિટી જુદી હોય.
યોગ્યતાની કમી હોય એટલે માર્ગ પ્રાપ્તિ ના થતી હોય, યોગ્યતાની કમીને કઈ રીતે?
એટલે કેટલાય પ્રકારના અવરોધક ભાવો, અવરોધક પરિણામો અને પરિણતિ વર્તતા હોય. પરિણામો પણ હોય અને પરિણતિ તો બની ગઈ હોય, એવું બન્યું હોય, બનતું હોય. કેટલા મંદિરો છે? બસો આંક વચનાવલીમાં છે અને 201 ના પત્રમાં એમને ઉલ્લેખ કર્યો છે કે જે વચનાવલી તમને મોકલી એમાં સંતનો અદ્ભુત માર્ગ પ્રગટ કરેલો છે, એવો ઉલ્લેખ કર્યો છે. એને મણીને મોકલેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજન મળ્યું છે. તમે વાંચીને પ્રસન્ન થયા તો અમારી તો પ્રસન્નતા હતી, એમાં ઉત્તેજન મળ્યું છે. એમાં સંતનો અદ્ભુત માર્ગ પ્રગટ કર્યો છે. પોતે શું લખ્યું છે એ કહી દીધું કે સંતનો અદ્ભુત માર્ગ મેં 200 નંબરની વચનાવલીમાં પ્રગટ કર્યો છે. ચૌદ વાક્યો લખ્યા છે એમાં. પહેલું વાક્ય છે કે જીવ સ્વયં કો ભૂલ ગયા હૈ, જીવ પોતાને જ ભૂલી ગયો છે અને તેથી તેને સતસુખનો વિયોગ છે, એ સર્વધર્મ સંમત કથન છે. એ વાત સર્વધર્મ સંમત છે. એટલે જે આસ્તિક્ય દર્શનો છે એને સુખ આત્મામાં છે એ સ્વીકાર્યું છે અને પોતાના આત્મ સ્વરૂપને જીવ ભૂલી ગયો હોવાથી એને પોતાના સુખ આત્મામાં રહેલું જે સુખ, જે સત્સુખ છે, સાચું સુખ છે, સત્ય સુખ છે, એનો વિયોગ છે અથવા એની અપ્રાપ્તિ છે. બાકી જગતના સુખને તો જ્ઞાનીઓ સુખ કહેતા નથી, એ તો લૌકિક ભાષામાં સુખ કહેવાય છે. પારમાર્થિક દ્રષ્ટિકોણમાં એને દુઃખના ખાતામાં ખતવવામાં આવ્યું છે. લોકો જેને સુખ કહે, જગત જેને સુખી કહે, એને જો જ્ઞાનીઓ દુઃખી કહેતા હોય કે દુઃખ કહેતા હોય તો એમનું સુખ કેવું હશે? એ વિચાર માગે એવો પ્રશ્ન અવશ્ય છે. તો પછી એ સુખ કેવું હશે? પોતાને ભૂલી જવારૂપ અજ્ઞાન, તેનો નાશ, એવા અજ્ઞાનનો નાશ જ્ઞાન મળતા, જ્ઞાનની પ્રાપ્તિ થતા થાય છે એમ નિશંક માનવું. જે પોતાને ભૂલી ગયો એ અજ્ઞાન છે, પોતાના સ્વરૂપને ભૂલેલો છે એ અજ્ઞાન છે. તે જ્ઞાન પ્રાપ્તિ થતાં તે અજ્ઞાનનો નાશ થાય, જેમ પ્રકાશ થતાં અંધકારનો નાશ થાય તેમ એ નિશંક માનવું. એમાં તો કંઈ શંકા કરવાની જગ્યા નથી કે વાદવિવાદમાં ઉતરવાની પણ જગ્યા નથી. એવા જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનીની પાસેથી થવી જોઈએ. એવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તેની પાસેથી તેવા જ્ઞાનની પ્રાપ્તિ થવી જોઈએ. એ સ્વાભાવિક, તે સ્વાભાવિક રૂપથી સમજમાં આવે એવી વાત છે કે જેને એ જ્ઞાન થયું હોય એ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે કે જો આ રીતે જ્ઞાન થાય છે. એમ જિનાગમાદી બધા શાસ્ત્રો કહે છે. પોતાની ઈચ્છાએ ચાલતા જીવ અનાદિકાલથી ભટકી રહ્યો છે, પરિભ્રમણ કરી રહ્યો છે. ફરી થાય. કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક રીતે સમજાય એવી વાત છે. તો પણ બીજું વાક્યમાં ચડી ગયું, તો પણ જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી તે અનંતાનું મુંધી કસાઈનું મૂળ છે. શું થાય છે કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ વાતમાં તો કાંઈ બીજું ચાલે એવું નથી, તો પણ જીવ લોકલજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય નથી છોડતો. અજ્ઞાની કોણ છે? કે સંપ્રદાયની અંદર જે ગુરુના સ્થાનમાં હોય છે એને મૂકીને એ બીજે જાય ત્યારે લોકો એને એમ કે એવું ન કરાય, આ તમે ખોટું કરો છો. જો આપણા મહારાજ છે એને ઘરબાર છોડ્યું છે, દુકાન ધંધો છોડ્યો છે, ઉઘાડા પગે ચાલે છે, ઉના પાણી પીએ છે. આ તમે જેને જ્ઞાની જેની પાસે જાઓ છો એ તો દુકાન ધંધો વેપાર બૈરા છોકરા બધું એને તો કાંઈ ત્યાગ્યું નથી, કાંઈ છે નહીં, બધું છે એની પાસે. તો એની પાસે જવાય કે એની પાસે જવાય એટલી ખબર નથી પડતી તમને કે કોની પાસે જવાય. કાંઈક તમે બીજે રવાડે ચડી જશો અને આખો સંપ્રદાય એની પાસે જતો હોય એમાં તમે જુદા પડો એટલે લોકો કહેવાના એમ નહીં, આ તમે બરાબર નથી કરતા. એટલે તમારું જે સંપ્રદાયની અંદર સમાજની અંદર જે સ્થાન હોય એ ડિગ્રેડ થાય ત્યાં ખબર પડતી નથી. એ લાજ આડી આવે એટલે ન જાય માણસ, એ કારણથી ન જાય. તો તે અનંતાનું બંધી કસાયનું મૂળ છે. લોકલજ્જા આડી આવે ત્યારે એ અનંતાની બંધી કસાયનું મૂળ છે. ભલે પછી સંપ્રદાયમાં જઈને મંદ કસાયથી પુણ્યના પરિણામ કરતો હોય, શું મહારાજનું વ્યાખ્યાન સાંભળવા બેસે પુણ્ય ભાવ થાય, પણ અનંતાનું મંદિર લઈને બેઠો છે. અથવા ખરેખર એને આત્મકલ્યાણ નથી કરવું, એને લોકોમાં આબરૂ છે એ જાળવવી છે અને વધારવી છે. આશય થયો છેનો? આબરૂનો આશય થયો, આત્મકલ્યાણનો આશય ન રહ્યો, એ જ અનંતાનું બુદ્ધિ કસાય છે એમ કે. પાઠ ઉપર બેસીને આત્માની વાતો નથી કરતો, મને ખબર નથી, હું તો બોલી ગયો નથી પાઠવાળા પાસે. બરાબર, એ વસ્તુ ભૂલાઈ ગઈ છે, એ વસ્તુ ભૂલાઈ ગઈ છે. મુંબઈ ફંક્શન એટેન્ડ કર્યું સુભાગભાઈ, તો એ જે લોકો દાન આપતા હતા મુખ્ય દાન દાતાઓ હતા એ લોકોએ સંસ્થાની એ રીતે પ્રશંસા કરી કે અમારો અત્યાર સુધી એવો ખ્યાલ હતો કે જ્યાં આત્માની વાતો હોય છે ત્યાં એમ કે લૌકિક સેવાઓ સમાજ સેવા એનો વિષય હોતો નથી, પણ આ એક સંસ્થા એવી છે કે જે લૌકિક સેવામાં પણ કાર્યક્ષેત્ર એમને પોતે રાખ્યું છે. તો એ રીતે એના વખાણ કરતા હતા, એ દૃષ્ટિકોણથી વખાણ ચાલતા હતા. એક તો સેવા શરૂ કરી હોય અને પછી એને વખાણ કરનારા નીકળે, અને વખાણ કરનારા એકલા લુખા વખાણ ન કરે, લેવો ભાઈ 1,50,000 લઈ જાઓ, 5,00,000 લઈ જાઓ, 10,00,000 લઈ જાઓ, તમે હું કામ સરસ કરતા હોય તો અમે પૈસા આપવા તૈયાર. પછી આખું ગાડી બીજે રવાડે ચડી જાય. એટલે અલૌકિક કાર્યક્ષેત્રનું જે સ્તર છે એ સ્તર લૌકિક કાર્યક્ષેત્ર એ લૌકિક કાર્યક્ષેત્ર છે, અલૌકિક કાર્યક્ષેત્ર એ અલૌકિક કાર્યક્ષેત્ર. અત્યારે ધર્મના બધા ક્ષેત્રોની અંદર લૌકિક કાર્યક્ષેત્રના પ્રકારો ઘૂસી ગયા. લૌકિક હોય ત્યાં અલૌકિક, આમ આવવું જ મુશ્કેલ છે, કેમ કે લેવલ જ જુદું છે, આવું પ્રવેશ થવો જ મુશ્કેલ છે. અલૌકિકમાં લૌકિક કાર્યનો રસ હોય ને એટલે અલૌકિક કાર્ય કરવામાં એને ફાવે જ નહીં, લુખું લુખું લાગ્યા કરે. અને અલૌકિક કાર્યમાં પડ્યો હોય એને લૌકિક કાર્ય ક્યાંય લાગે જ નહીં, કે એ બધા અનંતવાર પૂંજ બાંધ્યા ને ભોગવ્યા, હવે શું કરવાનું, પૂંજ ભોગવતા પાપ કર્યા, થાય બધા પાપાનું બંધી પૂંજ, કેવો પૂંજ થાય, પાપાનું બંધી પૂંજ, એટલે ફળ આવે ત્યારે પાપના પરિણામ થાય ને ભોગવતા પાછા જાય દો પછીમાં. એ બધું જ્યારે બધી ખબર હોય પછી જાણી બુજીને કોણ કરે, સમજણનો વિષય છે ને, સમજી બુજીને કોણ પડે. આમાં તો એમ કેવું છે, આ ત્રીજા વચનામૃતમાં કે જ્ઞાનની પ્રાપ્તિ તો જ્ઞાની પાસેથી થાય, બીજેથી ન થાય. કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં જ પાણી ન હોય તો અવાડામાં શું આવે. તો એ વાત જ્યારે સમજા આડી આવતી હોય લોકસંઘના જીવને હોય તો એ જીવ ધર્મ પામવાને લાયક નથી, એનું તમે બધી નાનો કસાય એને તીવ્ર છે, એટલે એ લોકલજ્જા છોડી શકતો નથી. બાકી ગૌરવથી પીડાતો હોય એ લોકોની સામે જોવાનું હોય, કેમ કે એને એક વાત સ્પષ્ટ સમજમાં આવે છે કે જો હું ધર્મ નહીં પામું તો અધોગતિમાં ચોક્કસ થઈશ, અને એ અધોગતિના દુઃખોથી છોડાવવા માટે આ સમાજમાંથી કોઈ આવવાનું નથી. જે માર પડવાના છે એ મારથી કોઈ મુકાવવા આવવાનું છે, જેની જેની શેર શરમ રાખી છે એને કોઈ આવવાનું નથી. માટે મારે મારું કરી લેવું જોઈએ, એમાં કોઈને વચ્ચેની શેર શરમને આડી લાવવી નહીં જોઈએ. બસ જે જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા કરે તેણે જ્ઞાનીની ઈચ્છા અનુસાર ચાલવું જોઈએ એમ જીનાગમ વગેરે બધા શાસ્ત્રો કહે છે. જ્ઞાનની પ્રાપ્તિ કરવી એને જ્ઞાનીની ઈચ્છા પ્રમાણે ચાલવું જોઈએ. કોઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીતર તો સ્વછંદ છે, સ્વછંદે કાંઈ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય. અને બધા શાસ્ત્રો પણ એ વાત કરે છે, આજ્ઞાકારિતાની વાત તો બધા શાસ્ત્રો કરે છે. પોતાની ઈચ્છા અનુસાર ચાલતો જીવ અનાદિકાળથી ભટકી રહ્યો છે, અને પોતાની ઈચ્છા પ્રમાણે જે ધર્મના ક્ષેત્રમાં ચાલે છે કે હું આ કરું ને તે કરું, આ કરું ને તે કરું, એને ઠીક પડે એમ પોતાની રુચિ પ્રમાણે કરે છે. જેને શરીર બળ છે એ તપશ્ચર્યા કરવા માંડશે ને એમાં ધર્મ માનશે, બુદ્ધિબળ છે શાસ્ત્ર વાંચવા માંડશે એમાં ધર્મ માનશે, ધન બળ છે દાન દેવા માંડશે એમાં એ ધર્મ માનશે, તન મન ને ધન એનું સમર્પણ કરે, એમ પોતાની ઈચ્છાએ ચાલવાની વાત નથી. જ્ઞાને કે એ પ્રમાણે એમ કે તો જ્ઞાનની પ્રાપ્તિ થાય, પોતાની ઈચ્છાએ ચાલતા પરિભ્રમણ છે, ધર્મ નથી પણ પરિભ્રમણ છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા અનુસાર અર્થાત આજ્ઞા અનુસાર ન ચાલવામાં આવે ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. આ સ્પષ્ટ વાત છે, કેમ કે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે એટલે એને તો ખબર નથી કેમ ચાલવું. ભૂલો પડવાનો ને ભૂલો જ પડવાનો છે. જ્ઞાની તો માર્ગના પ્રકાશક છે, જો આ માર્ગ છે આ રસ્તો ચાલ્યો છે, અને જેમ જેમ ચાલે એમ એને વિશ્વાસ વધે એવું છે. જ્ઞાનીના માર્ગે જેમ ચાલે એમ એને અંદરથી વિશ્વાસ આવે એમ છે કે આ જ સત્ય માર્ગ છે, પછી છોડે નહીં. એમ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ચાલવું જોઈએ, પણ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે છે? તે કરી શકે છે કે જે એક નિષ્ઠાથી તન મન અને ધનને આસક્તિનો ત્યાગ કરીને તેની ભક્તિમાં જોડાઈ જાય. તન મનનો ધનનો ત્યાગ કરીને નહીં, આસક્તિનો ત્યાગ કરીને. પરિણામની વાત લીધી છે, કેમકે મુમુક્ષુની ભૂમિકા ત્યાગની નથી. મુમુક્ષુની ભૂમિકા અભિપ્રાયની ફેરબદલી કરવાની ભૂમિકા છે. એટલે જે સુખબુદ્ધિના આધાર બુદ્ધિ છે એ મટે તો આસક્તિ મટે, નહીંતર આસક્તિ ન મટે. સુખ બુદ્ધિને લઈને આ શક્તિ છે, એટલે એ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન નહીં કરી શકે એમ કે છે. કેમ કે જ્યાં આશક્તિ છે ત્યાં પરિણામનો ઝુકાવ છે, તો પરિણામ જ્ઞાનીની ભક્તિમાં ઝૂકે તો ઓલી બાજુ ન ઝૂકે, થોડી બાજુ ઝૂકે તો જ્ઞાનીની ભક્તિમાં. આ બે બાજુ બે વિરુદ્ધ બાજુ હોવાથી એક સાથે ન ઝૂકી શકે. જ્ઞાનીની ભક્તિમાં ઉદાસીનતા માયવા જ્ઞારી એ એનું બીજું પાસું છે. અમે તો ભક્તિ પણ કરીએ છીએ અને લહેર પણ કરીએ છીએ, એ બે વાતને મેળ ખાતો નથી. તો લહેર કરો છો એ વાત સાચી, ભક્તિ કરો છો એ વાત સાચી નહીં એમ કે છે. એવો વિષય જેવો છે. કેમ કે ભક્તિ અને આસક્તિ બેને મેળ નથી, ભક્તિને આશક્તિને વિરુદ્ધ જાય છે એકબીજાથી. આશક્તિવાળાને ભક્તિ ન હોય ને ભક્તિવાળાને આશક્તિ ન હોય. આ તો મનુષ્યની ભૂમિકામાં આટલો ફાયદો છે, જો ભક્તિમાં આવે તો. કોઈ એમ કે ભાઈ આને ભક્તિ બહુ છે, સર્વનો ચોકસાઈ કરવા વાળો જોઈ લે કે હારે ઉદાસીનતા આવી છે કે નથી આવી, આ શક્તિના પરિણામ મીઠા છે કે નથી મીઠા એ જોઈ લે. આ શક્તિ એમને એમ રહીએ અને ભક્તિના ટાણે ભક્તિ કરે એવું નથી. આમ એને ઉઠાડી જ મૂકે. ભક્તિ છે એને બધેથી ઉઠાડી મૂકે છે. એમ છે, બહુ નેચરલ છે. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન જ્ઞાની પ્રત્યેની અત્યંત ભક્તિથી થાય, અને જ્ઞાની પ્રત્યેની અત્યંત ભક્તિ એને બીજે બધેથી ઉછાળી મૂકે એમ બને છે. જોકે જ્ઞાની ભક્તિને ઈચ્છતા નથી, આ તો એના પડખેથી વાત છે, મોમુક્ષુના પડખેથી વાત છે. જ્ઞાનીના પડખેથી વિચારીએ તો જ્ઞાની કોઈની ભક્તિ ઈચ્છતા નથી. પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. શું છે, જેને આત્મકલ્યાણ કરવું છે એને તો ઉપદેશ પરિણમનની યોગ્યતા માટે, ઉપદેશ આત્મામાં પરિણમે સમજવો એક વાત છે, ને પરિણમવું તે બીજી વાત છે. બુદ્ધિનો ઉઘાડો તો સમજી શકે, પણ પરિણમે નહીં એની યોગ્યતા તો ભક્તિ ભક્તિ આવે ત્યારે થાય છે. ભક્તિ સહિત હોય તો જ જ્ઞાન પરિણમે, નહીતર જ્ઞાન પરિણમે નહીં. એ જ્ઞાન શું કામનું? જે જ્ઞાન પરિણમે નહીં તે જ્ઞાન શું કામનું? કેમ કે પરિણમે એ શાંતિ લાવે, ન પરિણમે એ શાંતિ આપે નહીં. એટલે જ્ઞાન નથી પણ શૂન્ય છે, જ્ઞાન નથી પણ શૂન્ય છે. તો એવા જ્ઞાનને પ્રાપ્ત કરીને શું કરવાનું? જેનો ઉપયોગ ન હોય, ખોટા રૂપિયાને ખીચામાં નાખીને શું કરવાનું? એ કાંઈ માલ તો આવવાનો નથી. એને હે તો ભાર ઉપાડવા જેવી વાત છે. પરિણમન થતો નથી તથા ઉપદેશ મનન તથા નિધિધ્યાસન આદિનો હેતુ નથી થતો. એ ઉપદેશનું મનન પણ એને નહીં ચાલે, અને એ ઉપદેશનું નિધિધ્યાસન એટલે વિઝ્યુઅલાઇઝેશન પણ નહીં થાય. નહીતર મનન ઉપરાંત આ જ્ઞાની આમ કહે છે, જ્ઞાની આમ કહે છે, જ્ઞાની આમ કહે છે, એને વારંવાર દેખાય એની એની અસર આવે. જેમ પ્રત્યક્ષની અસર ઘણી આવે પ્રત્યક્ષ ઉપદેશની, એનું સેકન્ડ સ્ટેજ વિઝ્યુઅલાઇઝેશન છે, પછી થર્ડ સ્ટેજમાં મનન છે. ચિંતન મનન પછીનો વિષય છે. તમે એક પ્રસંગમાં જો ઘણો રસ લેતા હોય તો તે પ્રસંગ તમને વારંવાર વિઝ્યુઅલાઇઝ થયા કરે. એ વિઝ્યુઅલાઇઝ થાય છે, એ એમ બતાવે છે કે તમને ત્યાં રસ ઘણો પડ્યો. ગમે એ પ્રસંગે ખાવાનો, પીવાનો, હરવાનો, ફરવાનો, એ તમને વિઝ્યુઅલાઇઝ થાય ત્યારે તમને ત્યાં રસ લીધો છે નક્કીથી. એમ જ્ઞાનીના ઉપદેશમાં તમને રસ આવ્યો હોય ત્યારે એ જ્ઞાનીનો ઉપદેશ પણ વિઝ્યુઅલાઇઝ થયા કરે, એને નિધિધ્યાસ પછી મનનો સ્ટેજ છે. એથી નીચે ઉતરીને માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ મુમુક્ષુને અવશ્ય હોવી જોઈએ, કરવી જોઈએ, એટલે હોવી જોઈએ એમ સત્પુરુષોએ કહ્યું છે. સત્પુરુષોએ ભક્તિ કરાવવા માટે નથી કહ્યું, પણ ઉપદેશ પરિણમે ઉપદેશનું મનન નિધિધ્યાસન રહી શકે, થઈ શકે એના માટે ભક્તિ સહિતનું શ્રવણ હોવું જોઈએ. જો ભક્તિ ન હોય તો એ જ્ઞાન જ્ઞાન નહીં રહે, કામનું નહીં આમ થાય, નકામું જશે. નાની ભક્તિને ઈચ્છતા નથી જે વાત લીધી છે એની પાછળ નાનીનું જ્ઞાન શું કામ કરે છે એનો જો વિચાર કરીએ તો જ્ઞાન એમ કામ કરે છે કે કોઈ ભક્તિ કરે તેથી મને મને શું લાભ થાય, મારા આત્માને શું મળે, કાંઈ મળતું નથી. તો પછી કરે ન કરે એથી મને શું ફરક પડે છે, આત્મામાં કાંઈ આવી જતું હોય તો સીધી વાત છે. સંસારના હોશિયાર માણસનો એક દાખલો આપો. મારી કોમર્શિયલ લાઈફ શરૂ થઈ ને એ મારા ફુવાજી થાય એટલે મારા પાઇપના સસરા થાય છે, બહુ હોશિયાર હતા. મુંબઈમાં એમની પેઢી, મુંબઈની વાત કરું છું, 19-20 વર્ષની ઉંમર, કમિશન એજન્ટનું મોટું કામ, 3-4 ડિપાર્ટમેન્ટો ચાલે, કાપડનું, કરિયાણાનું, સોના ચાંદીનું, હુંડિયામણનું, બેન્કિંગનું, વાયદાનું, સત્તાનું, બધાનું કમિશન કરે, જે આવે એનું કમિશન કરે. અને એ રીતે હોશિયાર બહુ હતા. પછી જેની સાથે બહુ મોટું કામ ચાલે, જેને ઘણું કમિશન 12 મહિનામાં ખટાવ્યું હોય, એ પછી કાં તો પોતે હિસાબ કરવા જાય, કાં બધા લોકો હિસાબ કરવા આવે. તો એ દિવસોમાં મુંબઈ આવવાના હોય પોતાના કામે, તો એમ લખે ભાઈ તમે ખાતાને નકર લેતા આવજો ને આપણે અત્યાર સુધીનો હિસાબ સમજી લઈએ. એટલે એ હિસાબ તો એન્ટ્રી મેળવે જ મેં ઉધાર નહીં, એટલે લેણ દેણ તો મળી જાય કે ભાઈ તમારે શું લેણું દેણું, મારે આટલું લેણું દેણું, કાંઈ બહુ બહુ સારું. તો હવે રકમે રકમ કે મેળવવાની જરૂર હતી નથી. હવે જે બાકીમાં એ સહી લઈ લઈએ, દિવાળી આવે એટલે તમારી પાસે આ દિવાળીએ આટલા બાકી રહ્યા, તો બાકીમાં સહી કરવામાં ઓલા કસર મુકાવે શું કરે. હવે 27,546 રૂપિયા બાકી રહ્યા, તો તમે 25,001 લખો, બાકીના છૂટ કસરના મૂકી દો. તમે ઘણું ખટાવ્યું છે, ઘણા કમિશન આપ્યું છે, તમે એટલું ઓછો એવું લાગે ભાઈ એમાં તો મજૂરી કરી છે, માથું પડીને જોઈ કાઢ્યું છે, અમે એમાં કાંઈ કસર બસર લેવાની હોય નહીં. તો કે સાહેબ શેઠ તમે વ્યાજ આટલું ચડાવ્યું છે, ખરા જાતમાં ક્યાંક ફેર પડે છે પણ અમે તમને કાંઈ કીધું નથી, બીજાનો ખર્ચો ઓછો આવે છે, આમ છે તેમ છે, શું ખર્ચની બાબતમાં. તમે બહુ મોટા શેઠ છો, જરા મોટું મન રાખો, મોટા શેઠ છો તમે તો અમારા શેઠ કહેવા. ત્યારે એ શું કે ખબર છે કે ભાઈ સાહેબ મોટા કરીને નહીં મારો તમે, શું કે ઓલો જો મોટો લેવા જાય તો માર ખાવો પડે. એટલે કે ના ના હો, અમે તો તમારા મજૂર છીએ, અમે કાંઈ મોટા બોટા નથી, તમારા શેઠે નથી, તમારે નોકરી કરીને પૈસા લઈએ છીએ, તમને સર્વિસ આપીને પૈસા લઈએ છીએ, અમે કાંઈ મોટા નથી. કે એટલે મને એમ સમજાવે શીખડાવે, મારી ઉંમર 19-20 વર્ષની, એમની ઉંમર 65 વર્ષની. જુઓ આ બધા હિસાબ કરવામાં મોટા કરીને મારે આપણને હો, આપણે એ ધ્યાન રાખવાનું, મોટા એમાં નહીં ચડી જવાનું, શેઠ 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 બધા કરે. કે હવે આટલી અક્કલ તો સંસારીઓમાં હોય છે, જ્ઞાનીઓને ન હોય. મોટપ લીધે એટલે ખલાસ, માર ખાવો પડે. એટલે જ્ઞાની તો જોવે છે કારણ કે પ્રશંસા કરી, ભક્તિ કરી, પણ મારા ખીચામાં શું આવ્યું, કાંઈ નહીં, મારે એથી ફરક પડતો નથી, હું શું કરું એવી વાતને ગણું, એનાથી મને લાભ નહીં એની ગણના શું, એ કરે તો એના પરિણામ, ન કરે તો એના પરિણામ, મારે તો એથી કાંઈ લેવા દેવા છે એને, એથી મળતું નથી, ન કરે તો મારું કાંઈ જાતું નથી, ને કરે તો મને કાંઈ મળતું નથી. એટલે જ્ઞાની ભક્તિને સહજપણે ઈચ્છતા નથી. એનું કારણ એ છે કે તમે પોતાને ખ્યાલ છે કે અમે ઈચ્છવા જેવું છે, શું કીધું કંઈ મળતું તો છે નહીં કાંઈ. આમાં કહેલી વાત બધા શાસ્ત્રોને માન્ય છે. અત્યાર સુધી જે વાત કરી એમાં ક્યાંય શાસ્ત્રોમાં વિચાર ભેદ નથી. ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવા માટે આ જ ઉપદેશ કર્યો હતો. એટલે આદિનાથ ભગવાને પણ ઉપદેશમાં આ લાઈન પકડી હતી, જ્ઞાન પ્રાપ્તિ માટે તો જ્ઞાનીની ભક્તિ. એટલે ધર્મની શરૂઆત કરનારા એવા આદિનાથ ભગવાન, એમણે પણ ધર્મની શરૂઆત આ લાઈનથી કરી હતી એમ કહે છે. એટલે એમ કે અત્યારે આ વાત છે ને, પહેલા આવી આવી વાત નહોતી, એમની પહેલેથી જ આ વાત આમ છે એમ કહે છે. ત્વરાથી મોક્ષ થવા માટે આ ઉપદેશ કર્યો હતો. જો તારે જલ્દી મોક્ષ પામવું હોય તો આ પદ્ધતિ છે. અહીંયા અને એ 98 પુત્રો ત્વરાથી મોક્ષ પામ્યા હતા. ઋષભદેવ ભગવાનના 98 પુત્રો નિગોદમાંથી એકાદ ભાવ કરીને સીધા મનુષ્ય થયેલા. વચ્ચેનો પરિભ્રમણ બીજા વ્યક્તિનો બીજા ભાવનું નહોતો. અને સમોસરણમાં કંઈ સાંભળવા આવ્યા ત્યારે મૌનપણે સાંભળતા હતા. કાં તો મહાપુરુષના દીકરા છે, કાંઈ બોલતા નથી, કાંઈ મૂંગા તો હોય નહીં, બોલતા કેમ નથી, નિર્માચાર છે. ઉપદેશ ગ્રહણ કર્યો, બોલ્યા ત્યારે એમ થયું હવે અમારે આત્મકલ્યાણ માટે દીક્ષા લઈ લેવી છે. જા અમને દીક્ષા આપી દે, અમારે આ સંસારમાં હવે ક્યાંય જવું નથી ને કાંઈ કરવું નથી એમ. એ ભાવે મોક્ષે ગયા, એ 98 પુત્રો મોક્ષે ગયા. અને ઋષભદેવને બાહુબલીજી પણ એ જ ભાવે મોક્ષે ગયા. 100 પુત્રો મોક્ષે ગયા, પણ એ જલ્દી મોક્ષે ગયા. એમાં આમને આ ઉપદેશ આ હતો જે કૃપાળુદેવે કહ્યો એ ઉપદેશ હતો. પરીક્ષિત રાજાને સુખદેવજીએ પણ આ જ ઉપદેશ કર્યો હતો. આ છેલ્લે પછી છેલ્લે છેલ્લે સંસારો પૂરો થવા આવ્યો ત્યારે પણ આ જ ઘટના ઘટી હતી. પહેલા પણ આ ઘટના ઘટી હતી, છેલ્લે પણ આ જ ઘટના ઘટી હતી. એટલે આદિ મધ્યંતમાં એક જ વાત છે એમ કહેવું છે. અનંતકાળ સુધી જીવ સ્વચ્છંદથી ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાની મેળે જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. બાળકને આ એકડો છે એમ કહેનાર ન હોય તો એને એકડાની સમજ કેવી રીતે આવે? ચાલો એકડો કોઈ શીખડાવનાર જોઈએ. નાનામાં નાની વાતમાં પણ ગુરુ જોઈએ એમ છે. તો આ તો આખો સંસાર તરવાની વાત છે, આખો સંસાર તરવાની વાત છે. સંસારથી છૂટવું એ કોઈ બચ્ચાના ખેલ નથી. એટલે જીવ અનંતકાળે સ્વસંદી ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાની પોતાથી જ્ઞાન પ્રાપ્તિ કરી શકે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી દે. આટલો બધો ફેર છે. બોલો અનંત કાળ એનો પામે, આ અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. હા, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનું આરાધક, એ તો પ્રત્યક્ષ જ્ઞાનીની વાત છે. બધે આરાધન કરવાની વાત છે ને, એટલે આટલું બધું તફાવત છે કે બોલો અનંત કાળે ન પામે ને આ અંતર્મૂર્તમાં મોક્ષ પામે. પછી એમાં બીજો વિચાર શું, બીજો વિકલ્પ શું કરવાનો હોય એમ કે છે. ત્યારે કોઈ વિકલ્પ કરે છે, પણ આપણે તો શાસ્ત્રમાંથી જાણી લઈએ કે શાસ્ત્રમાં કહી હોય આજ્ઞા એ પરોક્ષ હ, એ બધી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, પાત્રતા માટેની વાતો છે. મોક્ષ પ્રાપ્તિને માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞાનું આરાધન કરવું જોઈએ, એમાં તો જ્ઞાની પ્રત્યક્ષ જોઈએ. એનું કારણ શું છે કે કેટલીક વાત શાસ્ત્રથી સમજવા ઉપરાંત જોવાની છે, એનું શું કરશો? જે વાત પ્રયોગાત્મક છે, જોવાનો પ્રયોગ જેની અંદર છે, તો શાસ્ત્રમાં તો એ કાંઈ મળવાનું નથી. શાસ્ત્રમાં તો વ્યાખ્યા મળે, ડેફિનેશન્સ મળે છે, પ્રેક્ટિકલ્સ નથી મળતા શાસ્ત્રમાં. પ્રેક્ટિકલ જ્ઞાનીના પ્રત્યક્ષતામાં મળે છે, જ્ઞાનીની પ્રત્યક્ષતામાં પ્રયોગ જોવા મળે છે, જ્યારે શાસ્ત્રમાં વ્યાખ્યા છે. એટલે શાસ્ત્ર જ્ઞાન છે એમાં પ્રેક્ટિકલ સાઈડ બાકી રહી જાય છે, માટે તે જ્ઞાન પૂરતું નથી. અને એ પ્રેક્ટિકલ જ્ઞાન છે એ મહત્વપૂર્ણ જ્ઞાન છે, એ જ બાકી રહી જાય છે, એવી પરિસ્થિતિ છે. એટલે એક ન્યાય એ અધૂરું જ્ઞાન છે, એને પ્રેક્ટિકલ શાખા નથી, એ બ્રાન્ચ આખી છૂટી ગઈ છે. માટે કોઈ શાસ્ત્રનો વિકલ્પ વિચારે કે જ્ઞાની ન હોય તો કાંઈ વાંધો નહીં, જ્ઞાનીને કહેલી વાત તો આપણી પાસે છે ને, માટે આપણે પકડી લઈશું, એ વાતમાં કાંઈ માલ નથી. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, જ્ઞાન માર્ગે ઉપર ચડવું હોય એની આ વાત કરી. શ્રેણી એટલે ઉપર જવું. તેને પ્રાપ્ત કર્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. એટલે કોઈ જ્ઞાનીને પકડ્યા વિના મોક્ષ પામી જાય, ન ભૂતો ન ભવિષ્યતિ, એવું બન્યું નથી, બનવાનું નથી, બીજા માર્ગે છે જ નહીં. ને એના ઉપર તો એમણે આખો 194 નંબરનો પત્ર લખ્યો છે, કે જેના ચરણારની સેવાથી, તેની અચળ સમ્યક પ્રતીતિ થવાથી માર્ગની પ્રાપ્તિ થાય છે. અમને પણ એ જ રીતે માર્ગ પ્રાપ્તિ થઈ હતી, પોતાની સાક્ષી લીધી. અને બધા શાસ્ત્રોનો બોધલક્ષ જોવા જઈએ તો આ જ છે. ત્યાં પણ એમણે ઠેઠ ઋષભદેવ ભગવાનથી માંડીને જંબુસ્વામી સુધીના છેલ્લા કેવળની વાત પણ નથી, કે આ જ પ્રકારે એમણે પણ ઉપદેશ આપ્યો હતો. જંબુસ્વામી છેલ્લા કેવળી છે, આદિનાથ ભગવાન પહેલામાં કેવળ જ્ઞાન પામ્યા, સૌથી પહેલા, પહેલાથી છેલ્લે સુધી આ જ વાત છે, એ વાત ત્યાં પણ એમણે કરી. એટલે એના વિના મોક્ષ નથી. આ ગુપ્ત તત્વનું જે આરાધન કરે છે તે પ્રત્યક્ષ અમૃતને પામીને અભય થઈ જાય છે. આ ગુપ્ત તત્વ છે એટલે શું છે, લોકો પ્રસિદ્ધપણે આ વાત ખ્યાલમાં નથી આવી કે આનાથી ફાયદો શું છે. પ્રત્યક્ષ જ્ઞાની ને લોકો પૂછતા નથી, પરોક્ષ થયા પછી પોતાને હાર પહેરાવે છે, આ એક જગતનો સિલસિલો ચાલ્યો છે. એટલે એ એમ બતાવે છે કે આ વાત ગુપ્ત રહી ગઈ છે, પણ આ ગુપ્ત તત્વને જે આરાધે છે, એટલે જેનું પ્રત્યક્ષ જ્ઞાનની ઉપર વજન જાય છે, તે પ્રત્યક્ષ અમૃતને પીને અભય થઈ જાય છે, તેના જન્મ મરણનો નાશ થઈ જાય. અમૃત પીએ એ મરે નહીં, એને પ્રત્યક્ષ અમૃત પીવાનું મળે છે. સંતનો અદ્ભુત માર્ગ અમે પ્રકાશો છે એમ કીધું. આ 14 વાક્યોમાં અમે સંતનો અદ્ભુત માર્ગ પ્રકાશો છે. એમના વચનોમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો વિષય ઠામ ઠામ આવ્યો છે. એનું કારણ એ છે કે એ સિવાય બીજો ઉપાય નથી. એ વગર કોઈ માર્ગ મળી જાય એ પરિસ્થિતિ છે જ નહીં, વસ્તુ સ્થિતિ જ નથી. પાવે નહીં ગુરુ ગમ વિના એ અનાદિ ઠીક, એવી વસ્તુ સ્થિતિ છે. અંતર્મુખનો માર્ગ છે એ ઘણો સૂક્ષ્મ છે ને પોતે અનાદિથી એનો અજાણ્યો છે, એના માટે તો જ્ઞાન જોઈએ જોઈએ ને જોઈએ.